હે પક્ષીરાજ, આ માનવ જીવન, આ શરીર મળ્યું છે એ અત્યંત દુર્લભ છે, પણ આ સત્સંગ દ્વારા સમજાવતા કાગ ભુસુંડી કે છે કે મનોરથો માણસના એટલા બધા હોય છે, જે ન પ્રાપ્ત થવાનું હોય એનું પણ માણસ ચિંતન કર્યા કરતો હોય છે, શેખ ચલ્લી જેવું કે મને આ મળે, આ મળે, આ મળે. વિષય મનોરથ દુર્ગમ નાના, વિષય વાસનાઓના અત્યંત ભયંકર અનંત નાના, એટલે જેની ગણતરી ના થઈ શકે એવા મનોરથો માણસના મનમાં એક પછી એક, એક પછી એક, એક પછી એક ચાલ્યા છે. માણસ પોતે જ મનના રથ ઉપર આરૂઢ થયેલો છે, અને મનનો રથ સહેજે સ્થિર થતો નથી, ચાલ્યા તેની ગતિમાં ચાલ્યા જ કરે. ચાલ્યા મન કોઈ દિવસ વિચાર વગરનું થયું ખરું? કોઈ દિવસ સ્થિર ઉભું રહેલું જોયું? અને એટલા માટે એને કહ્યું મનોરથ. આ મન એ રથ છે અને એની પર બેઠેલા છે, અને મનની ગતિ પણ એવી છે કે એનો કોઈ અંત નથી. અને એ ગતિ કઈ તરફ છે? વિષય, માત્ર અનેક પ્રકારની કામનાઓ, ઈચ્છાઓ, વાસનાઓ જેનો કોઈ અંત નથી. જન્મો જન્મ સુધી મનોરથનો કોઈ, એની ગતિનો કોઈ અંત નથી. વિષય મનોરથ દુર્ગમ નાના, આ વિષય રૂપી જે એક ગતિ છે એ દિશા છે, અને મનનો રથ એ દિશા તરફ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે. ભૂખ છે, તરસ છે, વાસનાઓની એટલી ભૂખ છે, જેમ હરણ રણની અંદર હોય, પાણીની તરસ લાગી હોય, તાપ આમ ઝળ 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 થતો ને અંદરથી આમ અગ્નિ અગ્નિની જ્વાળાઓ નીકળતી હોય એવી ધરતી દેખાતી હોય, અને દૂર દૂર એ રણની રેતીની અંદર ચમક હોય અને પાણીની જેમ આલતું હોય ગરમીને લીધે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. મનનો મનોરથ છે કે હમણાં ત્યાં પહોંચી જઈશ, પાણી પાણી મળશે, પી લઈશ, મારી તરસ મટશે, હું મારી જાતને સાચવી શકીશ, હું મારી તરસ છીપાવી શકીશ. દોડ્યા જ કરે, જેમ દોડે એમ પેલું મૃગજળ આગળ ને આગળ નીકળતું જાય, એનો અંત જ ના આવે, અંત જ ના. જીવનના છેલ્લા શ્વાસ સુધી એનો અંત ના આવે એમ મનોરથ, કે આ સુખ જઈને ત્યાંથી મેળવીશ, આ પાણી ત્યાં જઈને પી લઈશ, આટલી મારી ઈચ્છાઓ પૂરી કરીશ, આટલા મારા ભોગો ભોગવી લઈશ, એમ દોડ્યા જ કરે, દોડ્યા જ. મનોરથ થાકતો નથી, કદાચ શરીર થાકે પણ મન થાકતું. માણસ ઘરડો થઈ જાય ને તો એનો મનનો મનોરથ દોડ્યા જ કરતો હોય, અને એની એનો વેગ વધારે હોય. બાલ્યાવસ્થાની અંદર મનોરથ ધીમો હોય, મનનો રથ બહુ હળવાશથી ચાલતો, પણ વૃદ્ધાવસ્થાની ગતિ, આખા જીવનના જે કંઈ સ્વાદ ચાખ્યા હોય બધાએ ભેગા મળીને એને દોડાડતું હોય, નથી શાંતિથી બેઠો દે. એટલે જેમ ઝાંઝવાના જળની પાછળ દોડતો મૃગ હરણ, એની તરસ કોઈ દિવસ છીપાય નહીં અને કોઈ દિવસ એ શાંતિ મેળવી શકે નહીં જીવનના અંત સુધી, એમ વિષયરૂપી મનોરથ અત્યંત દુર્ગમ છે. ગમ એટલે માર્ગ, જવાના રસ્તે. એ એટલો બધો વિકટ રસ્તો છે, અને એના રસ્તા પણ પાછા જુદા જુદા ફાટા કપાય. એટલે એ રથની અંદર બેઠેલો માણસ જો એના મનની ગતિ સ્થિર ન થાય, મનનો રથ સ્થિર ન થાય, ત્યાં સુધી એને સુખ શાંતિ એના જીવનમાં મળે. પણ આ તો વિષય મનોરથ કહ્યું છે. ભગવાનની સેવાના મનોરથ હોય તો ભગવાન સુધી પહોંચી શકાય, પણ વાસનાઓના મનોરથ હોય તો મૃગની માફક દોડ્યા જ કરો, એનો કોઈ અંત નહીં આવે. વાસનાઓનો અંત નહીં હોય અને દિશાનો પણ અંત નહીં. નાના દુર્ગમ અગમ્ય, જેમ જંગલ ને પહાડની અંદર રસ્તો જડે નહીં, માંથી પાર નીકળવાનું હોય અને એ અગમ્ય સૂઝે જ નહીં, કઈ બાજુ રસ્તો જતો હશે, કઈ બાજુ જવાનું હશે. અને જંગલોમાં તે વખતે રાત્રે જો તારાનું જ્ઞાન હોય, દિવસે સૂર્ય હોય, તો જ એને સમજણ પડે હું કઈ બાજુ જઈ રહ્યો છું, મારી દિશા. નહીતરે ભલભલી ભૂલામણીની અંદર અટવાઈ જાય. ભૂલભુલામણીમાં આ સંસાર એક ભૂલભુલામણી છે. વિષય મનોરથ દુર્ગમ નાના, એની અટવાય જ કરે, અટવાય જ કરે, ભમ્યા જ કરે. રસ્તો જડે નહીં, પાછો ત્યાંથી ભટકાઈને આવે, બીજી બાજુ નીકળે, ત્યાંય રસ્તો જડે નહીં પાછો. જેમ સતીને ભ્રમ થયો હતો, પણ એટલું સારું હતું કે ભગવાન એને સામે દેખાતા હતા. રસ્તો શોધવા ગયા કે મારા ભગવાન શિવ પાસે જવું, પણ જે રસ્તે જાય એ રસ્તે રામ લક્ષ્મણ સીતારામજી સામે ઉભા હોય, રસ્તો બદલીને બીજી બાજુ જાય તો ત્યાંય સીતારામજી સામે ઉભા હોય. આ તો બહુ સારું કે ભગવાન અટવાવી નાખે, પણ જ્યારે ભોગો અટવાવી નાખે ને ત્યારે કોઈ દિશા નહીં, કોઈ ગતિ નહીં, કોઈ માર્ગ નહીં. અને એટલા માટે કાગ ઋષિ કે છે, પક્ષીરાજ, વિષય મનોરથ દુર્ગમના ભયંકર છે. કદાચ જંગલોના પહાડના રસ્તે ક્યાંક અંદર ખાઈમાં ઉતરી જાવ તો. એકવાર બદ્રીનાથ ગયેલા, ત્રણ સંતો અમે સાથે હતા, જોવાની હતી, લગભગ 70-72ની સાલમાં બદ્રીનાથ ભગવાનના દર્શન કરી પછી વિચાર કર્યો, ચાલો પાછળના પહાડ ઉપર છેક ઉપર ચડવું છે. ત્રણેય નીકળ્યા, થોડીક બરફનો એ હતો, તેની અંદર થોડીક રમતો કરી, કબડ્ડી રમ્યા, પછીથી દોડતા આગળ નીકળ્યા. સૌથી આગળ આપણે હતા, આપણા હાથમાં એક પથ્થર હતો અને પથ્થર આપણે થોડોક આગળ નાખ્યો. લગભગ 30-35 ફૂટ આગળ પથ્થર પડી, જ્યાં પડ્યો ત્યાં આગળ બરફમાં એક મોટું ગાબડું પડી ગયું. કેવી મહારાજની કૃપા, ધીરે રહીને ત્યાં જઈને જોયું તો નીચે તો પાણી વહેતું હતું, ઠંડુ પાણી, અને એટલું એવું મોટું ગાબડું પડી ગયું. જો એ પથ્થર હાથમાં ના હોત ને દોડતા રહ્યા હોત ને તો અંદર જ સીધા ત્રણેય જણ અંદર ગયા હોત. દુર્ગમ તો આવા માર્ગ હોય કે જ્યાં માણસ ફસાઈ જાય, અટવાઈ પડે, ખતમ થઈ જાય. તો વિષય મનોરથ દુર્ગમ, એ રસ્તા પણ, એ માર્ગ પણ એટલા વિકટ હોય, એટલા ભયંકર હોય કે આપણી સુરક્ષા સલામતી જ ના હોય. એનું નામ કહ્યું દુર્ગમ ના. અને મનની ગતિ પણ એવા જ રસ્તે હોય છે કે અકસ્માત જ સર્જાય, એ ભાગે, તૂટે, ક્યાં તો પૂરો ખતમ થઈ જાય. અત્યંત વિકટ માર્ગો તરફ આ વિષયોની ગતિ મનના રથની દોટ ચાલ્યા જ કરતી હોય છે. અને એના માટે કહ્યું, અને એની અંદરથી જે આપત્તિ ઊભી થાય એનો કોઈ અંત ખરો? તે સબ સૂલ, બધી એ જે કઈ વિટંબણાઓ છે, જે ઉપાધિઓ, જે દર્દ, જે પીડા છે, એ એવી અનંત પ્રકારની, અનેક પ્રકારની છે, એની કોઈ ગણતરી ખરી? માનો કે એની અંદર ગયા હોત તો પાછા નીકળી શકાય તો ખરું? ક્યાંય અંદર બરફની તરી અંદર અંદર ક્યાંય ખેંચાઈ ગયા હોત અને બહાર નીકળાય જ નહીં પછી? એવા વિકટ માર્ગની અંદર તે સબસૂર, અને એમાંથી ઉત્પન્ન થનારી પરિસ્થિતિ, એનું પરિણામ શું કોને ખબર? માત્ર પીડા, દુઃખ, અંત, મૃત્યુ, એ સિવાય બીજું કશું. એટલે આ વિષય મનોરથનો દુર્ગમ માર્ગ એ આવો અત્યંત ભયાવહ, પીડાકારક અને એક પીડાનો કોઈ અંત નહીં, કોઈ ગણતરી નહીં એવા પ્રકારની એ ગતિની અંદર માણસ ફસાતો હોય છે. ક્યારે? કામ ક્રોધ અને લોભ આ ત્રણેય સન્યપાત છે. નાથ નરક કે પંથ, કામ ક્રોધ અને લોભ મદ નાથ નરક કે પંથ. જે માત્ર આ જીવનને, આ શરીરને નરકના જ ખાડાની અંદર નાખવા લઈ જાય છે. કામ ક્રોધ અને લોભ આ ત્રણેય જેનામાં એક સાથે હોય તો હનેપાત જ થાય. એ સન્નિપાત એવા પ્રકારનો છે કે માણસ એમાંથી પછી બહાર ના નીકળે. ડોક્ટર પાસે દવા ના હોય સન્નિપાત, સન્નિપાતની કોઈ દવા ડોક્ટર પાસે ના, બસ એના શરીરનો અંત આવે ત્યારે સન્નિપાત મટે. અને એ જ કામ ક્રોધ અને લોભનો હનેપાત પણ માણસને સહેજ પણ ઝંપી ના ના બેસવા દે. ગુસ્સાની અંદર જેની તેની જોડે વેર બાંધે, ગુસ્સો કરે, અપમાન કરી નાખે, અને લોભની ને કાંઠે જેની હોય તેની સંબંધ બગાડી નાખે. બસ એને સંબંધ ના દેખાય, પૈસો જ દેખાય, પૈસો આ શનિપાત ઉપડ્યો હોય અને વાસનાઓ એને સતાવતી હોય, ઊંઘવાય ના દે, બેસવાય ના દે શાંતિથી. એમાં ત્રણેય પ્રકારના કફ વાત અને પિત્ત એક સાથે પ્રકોપ થાય અને કામ ક્રોધ અને લોભનો જ્યારે પ્રકોપ થાય ત્યારે બંનેની ગતિ માણસના જીવનમાં એક સમાન સ્થિતિ પરિસ્થિતિ. એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો શું? પક્ષીરાજ, ભગવદ ચરણનું શરણ અને ભગવાનની ભક્તિ, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી.